એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખક પર વાત કરવાના છીએ જેમનું નામ સાંભળતા જ ઘણાને આમ થોડું અઘરું લાગે, કદાચ એમ થાય કે આ તો બહુ જટિલ છે. જેમ્સ જોઈસ.
હા, બિલકુલ. એમનું નામ પડતા જ યુલિસીસ અને ફિનેગન્સ વેક યાદ આવે અને લાગે કે આ આપણા માટે નથી.
બરાબર, પણ ગભરાવાની જરૂર નથી. આપણે સીધા એમના પુસ્તકોમાં નથી કૂદી પડવાના. આપણે એમને સમજવા માટે આમ તો એક ગાઈડની મદદ લેવાના છીએ.
હા, કોલિન મેકખેબ, એમણે જોઈસ પર જે વિશ્લેષણ કર્યું છે એના પર આપણે આજે ઊંડાણપૂર્વક વાતચીત કરીશું. જાણે એમની આંખે જોઈસને જોવાનો પ્રયત્ન.
અને આ જરૂરી પણ છે, કારણ કે જોઈસ માત્ર ભૂતકાળના લેખક નથી. મેકકેબ બતાવે છે એમ એમના વિચારો આજે પણ એટલા જ, શું કહીએ, પ્રસ્તુત છે.
ચોક્કસ. ભાષા, રાજકારણ, આપણી ચેતના, કળા, આ બધા વિશે જોઈસે જે રીતે વિચાર્યું અને લખ્યું એ આજે પણ આપણને ઘણું શીખવી શકે છે. મેકકેબ આપણને એ સમજવામાં મદદ કરે છે.
તો શરૂઆત કરીએ આ માર્ગદર્શકથી જ. કોલિન મેકકેબ, કોણ છે આ વ્યક્તિ જેમણે જોઈસ જેવા દિગ્ગજને સમજાવવાનું બીડું ઝડપ્યું? એમની પોતાની ઓળખ શું છે?
કોલિન મેકકેબ, જો એ માત્ર એકેડેમિક નથી. હા, એ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં અંગ્રેજી અને ફિલ્મના જાણીતા પ્રોફેસર તો હતા જ.
અંગ્રેજી અને ફિલ્મ બંને રસપ્રદ.
હા, અને એથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે તેઓ બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે BFI ના પ્રોડક્શન વિભાગના હેડ પણ રહી ચૂક્યા છે.
ઓહો, એટલે સાહિત્યના અભ્યાસો પણ અને ફિલ્મ બનાવવાની પ્રક્રિયા સાથે પણ સીધા જોડાયેલા.
બરાબર, અને આ જ વાત એમના વિશ્લેષણને ખાસ બનાવે છે. એ સાહિત્યને માત્ર શબ્દો તરીકે નથી જોતા, એ ભાષા, વિચારધારા અને મીડિયા, ખાસ કરીને એ સમયે નવું ગણાતું સિનેમા, આ બધા વચ્ચેના સંબંધોને જુએ છે.
એટલે એમનું જોઈસ પરનું પુસ્તક જેમ્સ જોઈસ એન્ડ ધ રિવોલ્યુશન ઓફ ધ વર્લ્ડ એ આ દ્રષ્ટિકોણથી લખાયેલું છે એમ?
હા, એ પુસ્તકમાં જ એમણે જોઈસના ભાષાકીય પ્રયોગોના રાજકીય પાસા પર ભાર મૂક્યો હતો. એટલે તેઓ જોઈસને એક લેખક ઉપરાંત એક સાંસ્કૃતિક અને રાજકીય વિચારક તરીકે જુએ છે, કદાચ એક મીડિયા થિયરિસ્ટ તરીકે પણ.
ચાલો ત્યારે એમના મુખ્ય પુસ્તક પર આવીએ જેની આજે આપણે વાત કરી રહ્યા છીએ. મેકકેબની મુખ્ય દલીલ શું છે? જોઈસ વિશે એવું શું કહે છે જે કદાચ પહેલા આટલું ધ્યાન પર નહોતું આવ્યું?
એમની સૌથી મોટી અને કહી શકાય કે કેન્દ્રીય દલીલ એ છે કે જોઈસની કળા અને એમના રાજકારણને તમે છૂટા પાડી જ ન શકો.
અચ્છા, મતલબ એમની લખવાની સ્ટાઇલ એ રાજકીય હતી?
હા, બરાબર, એ જ. એમની જે અત્યંત પ્રયોગાત્મક શૈલી છે, જે ઘણીવાર આપણને સમજવામાં મુશ્કેલ લાગે, એ માત્ર કલા ખાતર કલા નહોતી. મેકકેબના મતે એ પોતે જ એક રાજકીય પગલું હતું, એક પોલિટિકલ એક્ટ.
કઈ રીતે, જરા વધારે સમજાવશો?
જો, જોઈસ આયરિશ હતા. એ સમયે આયર્લેન્ડ બ્રિટિશ શાસન હેઠળ હતું. અંગ્રેજી શાસકોની ભાષા હતી. મેકકેબ કહે છે કે જોઈસ આ અંગ્રેજી ભાષાને જાણે અંદરથી તોડી રહ્યા હતા, એના પર પોતાનો કાબૂ જમાવી રહ્યા હતા.
ભાષાને હથિયાર બનાવી રહ્યા હતા.
બિલકુલ. એ શૈલી દ્વારા એ માત્ર બ્રિટિશ સામ્રાજ્ય જ નહીં, પણ એ સમયના કેથોલિક ચર્ચની જળ માન્યતાઓ અને યુરોપમાં જે રાષ્ટ્રવાદ અને ફાસીવાદનો ઉદય થઈ રહ્યો હતો, એ બધા સામે એક પડકાર ફેંકી રહ્યા હતા. એમની ભાષા જ એમનો વિરોધ હતી.
આ તો ખરેખર બહુ જ રસપ્રદ દ્રષ્ટિકોણ છે. તો મેકકેબ આ પુસ્તકમાં જોઈસના જીવનના બનાવો અને એમના લખાણોને આ રીતે કેવી રીતે જોડે છે?
પુસ્તક આપણને જોઈસના જીવનના અનુભવો, જેમ કે એમની આયરિશ ઓળખનો સંઘર્ષ, એમનો કેથોલિક ઉછેર અને એની સામેનો એમનો વિદ્રોહ, અને ખાસ કરીને એમનો સ્વૈચ્છિક દેશ નિકાલ, આ બધું એમના લખાણોમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે તે બતાવે છે.
એટલે માત્ર સાહિત્યિક વિશ્લેષણ નથી, પણ જીવન અને કળાનો સંબંધ તપાસે છે.
હા, મેકકેબ જોઈસને એક એવા કલાકાર તરીકે નથી જોતા જે સમાજથી અલિપ્ત હોય. એ બતાવે છે કે જોઈસ પોતાના સમયના રાજકીય અને સામાજિક મુદ્દાઓ સાથે કેટલા જોડાયેલા હતા. પુસ્તક આપણને એમની ડબલિનથી ટ્રિયસ્ટ, ઝ્યુરિચ અને પેરિસ સુધીની સફર કરાવે છે.
અને તમે ટ્રિયસ્ટનો ઉલ્લેખ કર્યો. સાંભળ્યું છે કે મેકકેબ એના પર ઘણો ભાર મૂકે છે. એ સ્થળનું શું મહત્વ હતું જોઈસ માટે?
ખૂબ જ મહત્વનું. મેકકેબ ટ્રિયસ્ટને જોઈસની વર્કશોપ જેવું ગણાવે છે. વિચારો, એ સમયે ઓસ્ટ્રીએસ્ટ ઓસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્યનું એક બંદર હતું. ત્યાં ઇટાલિયન, જર્મન, સ્લોવેનિયન અને બીજી કેટલીય ભાષાઓ બોલાતી હતી.
એટલે કે બહુભાષી માહોલ હતો.
બરાબર. અને આ માહોલ, ત્યાં ચાલતી રાજકીય ગતિવિધિઓ, જુદી જુદી સંસ્કૃતિઓનું મિશ્રણ, આ બધાએ જોઈસની ભાષા પ્રત્યેની, ખાસ કરીને અંગ્રેજી ભાષા પ્રત્યેની સમજ બદલી નાખી. એમને સમજાયું કે અંગ્રેજી પણ દુનિયાની અનેક ભાષાઓમાંથી એક છે, અને એ પણ એમના દેશ પર રાજ કરનારાઓની ભાષા.
અચ્છા, અને ત્યાં જ સિનેમાનો પણ પ્રભાવ પડ્યો એમના પર?
હા, એ સમયે સિનેમા નવું માધ્યમ હતું અને ટ્રિએસ્ટમાં એ ખૂબ લોકપ્રિય હતું. જોઈસે એની શક્તિ પારખી લીધી. આ બધા અનુભવોએ મળીને એમની શૈલી અને વિચારધારાને એક નવો આકાર આપ્યો.
ટ્રેટ ઓફ એન આર્ટિસ્ટ થી
ડબલિનર્સમાં મેકેબ જોઈસની જે શૈલી છે, જેને સ્ક્રુપ્યુલસ મીનનેસ કહેવાય છે, એટલે કે અત્યંત ચોકસાઈ ભરી, લાગણી વેળા વગરની રજૂઆત, એના પર ધ્યાન દોરે છે. જોઈસ ડબલિનના જીવનની જે રાજકીય અને સામાજિક લકવાગ્રસ્ત સ્થિતિ હતી, જડતા હતી, એનું તાદૃશ ચિત્ર આપે છે.
એટલે એ માત્ર વાર્તાઓ નથી, પણ એક સામાજિક કોમેન્ટ્રી છે.
હા, મેકેબ માટે આ શૈલી પોતે જ એક રાજકીય ટીકા છે. એ જ રીતે પોર્ટ્રેટ ઓફ એન આર્ટિસ્ટ એઝ અ યંગ મેનમાં જે મુખ્ય પાત્ર છે, સ્ટીફન ડેડાલસ, એ રાષ્ટ્ર, ભાષા અને ધર્મના જાળામાંથી છૂટવા મથે છે.
અને એની પેલી પ્રખ્યાત લાઇન, મૌન, દેશ નિકાલ અને ચાલાકી, મેકેબ એનો શું અર્થ કાઢે છે?
મેકેબ કહે છે કે આ કોઈ નિષ્ક્રિયતા કે પીછેહટ નથી, આ સ્ટીફનની અને જોઈસની પોતાની એક સક્રિય વ્યૂહરચના છે.
વ્યૂહરચના કઈ રીતે?
જુઓ, એ સમજે છે કે સીધો સામનો કરવો શક્ય નથી, એટલે શાસકોના દબાણ સામે મૌન રહેવું, ભૌગોલિક રીતે દેશ નિકાલ પસંદ કરવો અને પોતાની કલાત્મક સ્વતંત્રતા જાળવી રાખવા માટે ચાલાકી વાપરવી, આ એક પ્રકારનું કલાત્મક ગેરિલા યુદ્ધ છે.
સમજાયું. આ પછી આવે છે નોરા બારનેકલનો તબક્કો અને દેશ નિકાલ. મેકેબ નોરાના પ્રભાવ પર આટલો ભાર કેમ મૂકે છે? તે તો કોઈ વિદ્વાન સ્ત્રી નહોતી.
અને મેકેબ કહે છે કે એ જ મહત્વનું હતું. નોરાની જે સીધી સાદી વાત કરવાની રીત હતી, એની ભાવનાત્મક પ્રામાણિકતા, ભાષા પ્રત્યેનો એનો સહેજ અભિગમ, એ જોઈસ માટે ખૂબ જરૂરી હતું.
એટલે એમના બૌદ્ધિક જગતથી એમને બહાર લાવી.
હા, કદાચ એમ કહી શકાય નોરાએ એમને માનવીય અનુભવના એવા પાસાઓ સાથે જોડ્યા જે કદાચ એમની પોતાની બૌદ્ધિકતા પાછળ ઢંકાઈ જાત. એ એમને જમીન સાથે જોડી રાખતી હતી. ટ્રિએસ્ટના બહુભાષી વાતાવરણ અને સિનેમાના અનુભવો સાથે મળીને આ બધું જોઈસને વધુ પ્રયોગશીલ બનવા માટે પ્રેરી રહ્યું હતું.
અને આ બધાનું પરિણામ એટલે યુલિસિસ, 20મી સદીની મહાન નવલકથાઓમાંની એક. મેકેબ એને રાજકીય દ્રષ્ટિથી કેવી રીતે જુએ છે?
મેકેબ યુલિસિસને માત્ર સાહિત્યિક નહીં પણ રાજકીય અને સાંસ્કૃતિક ક્રાંતિ ગણે છે. એમાં જે ટેકનિક છે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, એટલે કે પાત્રોના મનમાં ચાલતા વિચારોનો વણથંભ્યો પ્રવાહ, જુદી જુદી શૈલીઓનો પ્રયોગ.
હા, એ તો જાણીતું છે, પણ એમાં રાજકીય શું?
મેકેબ સૌથી વધુ ભાર મૂકે છે લિયોપોલ્ડ બ્લૂમના પાત્ર પર. બ્લૂમ કોણ છે? ડબલિનનો એક સામાન્ય મધ્યમવર્ગીય યહૂદી માણસ. એને હોમરના મહાકાવ્યના નાયક યુલિસિસની સમાંતર મૂકવો,
એટલે એક સામાન્ય માણસને હીરો બનાવો, એમાં રાજકારણ ક્યાં આવ્યું?
ચોક્કસપણે રાજકીય છે મેકેબના મતે. વિચારો, એ સમય યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો હતો. વીર યોદ્ધાઓ અને મહાન નેતાઓની ગાથાઓ ગવાતી હતી. એવા માહોલમાં એક સામાન્ય, થોડા હાંસિયામાં ધકેલાયેલા યહૂદી પાત્રને કેન્દ્રમાં લાવવું એ જ રાષ્ટ્રવાદી વિચારધારાનો વિરોધ હતો.
અચ્છા, આ રીતે.
હા, બ્લૂમની જે સહનશીલતા છે, એની જિજ્ઞાસા, એની માનવતા, એ યુદ્ધખોર રાષ્ટ્રવાદ સામે જોઈસનો જવાબ હતો. સામાન્ય માણસના અનુભવની ઉજવણી હતી. અને મેકેબ એ પણ બતાવે છે કે યુલિસિસમાં સિનેમાની ટેકનિક, જેમ કે મોન્ટાજ અને ક્લોઝઅપ, એનો પ્રભાવ પણ દેખાય છે.
અને હવે આવીએ એ પુસ્તક પર જેનું નામ સાંભળીને જ મોટાભાગના લોકો હાર માની લે, ફિનેગન્સ વેક. એને મેકેબ કેવી રીતે રાજકીય ગણાવે છે એ તો લગભગ સમજાતું જ નથી.
હા હા, એ સાચું છે, પણ મેકેબની આ સૌથી હિંમતભરી અને કદાચ વિવાદાસ્પદ દલીલ છે. એ કહે છે કે ફિનેગન્સ વેક જોઈસનું સૌથી સ્પષ્ટ રાજકીય કાર્ય છે.
ખરેખર? કઈ રીતે?
મેકેબ માને છે કે આ પુસ્તક સીધું જ ત્રીસના દાયકામાં યુરોપમાં વધી રહેલા ફાસીવાદ અને સરમુખત્યારશાહીના જવાબમાં લખાયું હતું. એની જે ભાષા છે, જે ડઝનેક ભાષાઓના શબ્દો અને ટુકડાઓથી બનેલી સ્વપ્ન જેવી બહુઅર્થી ભાષા છે, એ પોતે જ રાષ્ટ્ર રાજ્યના વિચાર પર પ્રહાર છે.
એટલે એક રાષ્ટ્ર, એક ભાષા, એક નેતાવાળા વિચાર સામે.
બરાબર. એ વિચાર સામે ફિનિગન્સ વેક, બહુભાષીયતા, અનેક અર્થો, સતત પરિવર્તન અને ઇતિહાસનું ચક્રિય સ્વરૂપ રજૂ કરે છે. મેકેબના મતે પુસ્તકની જટિલતા એ સરમુખત્યારશાહીના સરળ, સપાટ જવાબો સામેનો પ્રતિકાર છે. એ માનવ મનની જટિલતાનું જ પ્રતિબિંબ છે.
વાહ, આ તો ખરેખર જોઈસને સમજવાની સાવ જુદી જ બારી ખોલી આપે છે. તો આ આખી ચર્ચામાંથી, મેકેબના વિશ્લેષણમાંથી આપણે કયા મુખ્ય સંદેશા તારવી શકીએ જે કદાચ આજે પણ કામ લાગે?
ચોક્કસ. પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો જે મેકેબ વારંવાર કહે છે, ભાષા એ માત્ર વાત કરવાનું સાધન નથી, એ શક્તિ છે, એ વાસ્તવિકતાને ઘડે છે અને એ રાજકીય હથિયાર પણ બની શકે છે, જેમ જોઈસે અંગ્રેજી ભાષાને પોતાના કાબૂમાં લીધી.
આપણા બહુભાષી દેશમાં આ વાત કેટલી સાચી લાગે છે નહીં, ભાષા અને ઓળખના મુદ્દાઓ.
બિલકુલ. બીજો મુદ્દો છે ચેતના અને રોજિંદા જીવનનું મહત્વ. જોઈસે આપણા મનના સૂક્ષ્મ પ્રવાહો, આપણી લાગણીઓ, આપણી યાદો, શરીરના સામાન્ય અનુભવો, આ બધાને સાહિત્યના કેન્દ્રમાં મૂક્યા. મોટી મોટી વાતો કરતાં સામાન્ય માનવીય અનુભવ વધુ મહત્વનો છે.
એટલે આપણે પણ આપણા રોજિંદા જીવનની નાની ક્ષણોમાં રહેલા અર્થને શોધી શકીએ. બરાબર. ત્રીજો મુદ્દો.
ત્રીજો છે બહારના દ્રષ્ટિકોણનું મૂલ્ય. એટલે કે ક્યારેક પરિસ્થિતિથી થોડું દૂર થવાથી ભૌગોલિક રીતે કે માનસિક રીતે આપણને વધુ સ્પષ્ટ દેખાય છે. જેમ જોઈસે આયર્લેન્ડથી દૂર રહીને એના વિશે લખ્યું, આ આપણને પણ આપણી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે થોડું અંતર રાખવાનું સૂચવે છે.
અને ચોથો મુદ્દો, જે આજે બહુ જ મહત્વનો લાગે છે.
હા, જોઈસ એક રાજકીય ક્રાંતિકારી તો હતા જ, પણ મેકેબ એમને લગભગ એક મીડિયા સિદ્ધાંતકાર પણ ગણાવે છે, જે રીતે એમણે સિનેમા અને રેડિયો જેવા નવા માધ્યમોની અસરને પારખી હતી.
એ અદ્ભુત છે. આજે જ્યારે આપણે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ અને એઆઈથી ઘેરાયેલા છીએ, ત્યારે માધ્યમ આપણા પર શું અસર કરે છે એ સમજવું કેટલું જરૂરી છે.
બરાબર. માધ્યમ ક્યારે તટસ્થ નથી હોતું, આવા જોઈસ ત્યારે સમજી ગયા હતા. આ ચાર મુદ્દા મારા મતે મેકેબના વિશ્લેષણનો મુખ્ય સાર છે.
મેકેબ જોઈસના કેટલાક એવા વિચારો કે અવતરણો પર પણ પ્રકાશ પાડે છે જે યાદ રહી જાય એવા છે.
હા, ઘણા છે. જેમ કે યુલિસિસમાં પેલું વાક્ય, ઇતિહાસ એક દુઃસ્વપ્ન છે જેમાંથી હું જાગવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ માત્ર નિરાશા નથી, પણ કલા દ્વારા ભૂતકાળના બોજમાંથી મુક્ત થવાની મથામણ છે.
અને પોર્ટ્રેટમાં કલાકાર વિશે જે કહ્યું છે, કલાકાર પોતાની કૃતિની અંદર કે પાછળ કે પેલેપાર કે ઉપર રહે છે, અદ્રશ્ય, ઉદાસીન, જાણે એ લાગણીઓથી પર હોય.
હા, મેકેબે એને કલાકારની નિરપેક્ષતા, અહંકારથી મુક્ત થઈને સત્ય રજૂ કરવાની જરૂરિયાત તરીકે જુએ છે.
અને સ્ટીફનની પેલી ઘોષણા, હું તેની સેવા નહીં કરું જેમાં હું હવે માનતો નથી, ભલે તે ઘર હોય, દેશ હોય કે ચર્ચ, આ તો કલાત્મક સ્વતંત્રતાનો જાણે મેનિફેસ્ટો છે.
બિલકુલ. અને મેકેબેનો પોતાનો મુખ્ય વિચાર પણ યાદ રાખવા જેવો છે, જોઈસનો ભાષા પ્રયોગ એ સંસ્થાનવાદી ભાષાને તોડવાની રાજકીય વ્યૂહરચના હતી. ભાષા અને સત્તાનો સંબંધ.
અને છેલ્લે કળા વિશેનો એમનો વિચાર.
હા, કે કલાકૃતિ વિશે સર્વોચ્ચ પ્રશ્ન એ છે કે તે કેટલા ઊંડા જીવનમાંથી ઉદ્ભવે છે. કલાની પ્રામાણિકતા અને એના અનુભવ સાથેના જોડાણ પર ભાર, એ માત્ર ટેકનિક નથી.
આ બધી વાતો બહુ ઊંડી છે, પણ શું આ બધું માત્ર સાહિત્યના વિદ્યાર્થીઓ માટે જ છે કે આપણા જેવા સામાન્ય લોકો પણ આમાંથી કંઈક લઈ શકે પોતાના જીવન માટે?
ના ના, ચોક્કસ લઈ શકે. આમાંથી વ્યવહારુ શીખ પણ મળે છે. પહેલું તો આપણી પોતાની ચેતના કેટલી જટિલ છે એ સમજવું. આપણું મન પણ જોઈસના પાત્રો જેવું જ છે. વિચારો, લાગણીઓનો પ્રવાહ, વિરોધાભાસો, આ સમજ આપણને પોતાની જાત સાથે થોડા વધુ નરમ બનવામાં મદદ કરે.
બીજું, પેલી મીડિયા સાક્ષરતાવાળી વાત. આજે આપણને જે માહિતી મળે છે, જે મનોરંજન મળે છે, એ આપણને કેવી રીતે ઘડી રહ્યું છે એના વિશે વિચારવું, સતત સવાલ પૂછવા.
બરાબર. ત્રીજું, જટિલતા અને અસ્પષ્ટતાને સ્વીકારતા શીખવું. દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ નથી, દરેક વાતના ઘણા પાસા હોય છે. ઉતાવળિયો નિર્ણય ટાળવો, જુદા જુદા દ્રષ્ટિકોણ સમજવા.
અને ચોથું, જે મને બહુ મહત્વનું લાગે છે, આપણે જે ભાષા વાપરીએ છીએ એના પ્રત્યે સભાન થવું. આપણા શબ્દો કેવી અસર પાડે છે એમાં કોઈ પૂર્વગ્રહ તો નથી ને? વધુ ધ્યાનથી, વધુ સહાનુભૂતિથી વાત કરવી.
સાચી વાત. આ બધી જ બાબતો મેકેબના જોઇસના વિશ્લેષણમાંથી આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારી શકીએ છીએ.
આ આખી વાતચીત પછી જો હું તમને પૂછું કે તમારા માટે સૌથી મોટો ટેકઅવે શું રહ્યો, અથવા કોઈ એવી વાત જેણે તમને આશ્ચર્ય પમાડ્યા?
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે મેકેબ કેવી રીતે જોઇસ જેવા, આમ જુઓ તો અત્યંત બૌદ્ધિક અને ક્યારેક અલિપ્ત લાગતા લેખકને એમના સમયના રાજકીય અને સામાજિક સંઘર્ષો સાથે જોડી દે છે. એમની ભાષાની ક્રાંતિને માત્ર સ્ટાઇલ નહીં પણ એક વિચારધારા અને પ્રતિકાર તરીકે જોવી એ ખરેખર અદ્ભુત છે.
અને મને જે વાત બહુ સ્પર્શી ગઈ એ છે જોઇસની ટેકનોલોજી પ્રત્યેની સજાગતા. એ સમયે સિનેમા જેવા નવા માધ્યમની શક્તિને ઓળખવી અને એને પોતાની કળામાં વણી લેવી એ ખરેખર દર્શાવે છે કે એ પોતાના સમયથી કેટલા આગળ વિચારતા હતા.
ચોક્કસ. અને આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં આવે છે જે કદાચ આપણા શ્રોતાઓ પણ વિચારી શકે. આજે આપણે એઆઈના યુગમાં છીએ. ભાષા, ચેતના, મશીન આ બધું ફરી ચર્ચામાં છે. તો શું જોઇસની ભાષા અને ચેતનાની શોધખોળ આજે વધુ પ્રસ્તુત નથી બની રહી? શું એઆઈ દ્વારા સર્જાતી ભાષા અને ચેતનાના ભ્રમ વિશે જોઇસ આપણને કંઈ કહી શકે છે?
ખૂબ જ વિચારવા જેવો પ્રશ્ન છે. ખરેખર મેકેબની દ્રષ્ટિથી જોઇસને જોયા પછી એમ લાગે છે કે આજે પણ એટલા જ કદાચ નવા સંદર્ભોમાં વધુ પ્રસ્તુત છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.